એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે મને લાગે છે કે દરેક વાંચનાર વ્યક્તિ પાસે હોવું જ જોઈએ. મોર્ટિમર એડલરનું ક્લાસિક પુસ્તક હાઉ ટુ રીડ અ બુક.
નમસ્કાર. અને સાચી વાત છે, આજકાલ જુઓ તો માહિતીનો કેવો ધોધમાર વરસાદ વરસે છે. સ્ક્રીન પર સતત કંઈક ને કંઈક આવ્યા જ કરે.
હા, બરાબર.
એવામાં કોઈ પુસ્તકને ખરેખર, મતલબ ઊંડાણથી સમજવા માટે કેવી રીતે વાંચવું, એ કળા તો હવે પહેલા કરતા પણ વધુ જરૂરી બની ગઈ છે, નહીં?
બિલકુલ. આપણે ઘણીવાર પેલી હેડલાઇન વાંચી લઈએ કે સોશિયલ મીડિયા પર બે ચાર લીટી જોઈ લઈએ અને માની લઈએ કે બસ આપણને ખબર પડી ગઈ.
હા, અને થાય છે એવું જ.
પણ શું આપણે ખરેખર સમજીએ છીએ? આ પુસ્તક એ જ મૂળ સવાલ પૂછે છે અને વાંચનને ખાલી શબ્દો ઓળખવાથી આગળ લઈ જઈ વિચારવાની એક શક્તિશાળી પ્રક્રિયા કેમ બનાવવી એ શીખવે છે.
એકદમ સાચી વાત. એ આપણને ખાલી માહિતીના ગ્રાહક નહીં પણ જ્ઞાનના સક્રિય સર્જક બનવા માટે જાણે તૈયાર કરે છે. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ ચર્ચા.
તો આ પુસ્તક પાછળના જે મહાનુભાવ છે, મોર્ટિમર જે એડલર,
કોણ હતા એ?
થોડું એમના વિશે જાણીએ.
હા, મોર્ટિમર જે એડલર 1902 થી 2001 એ અમેરિકન ફિલોસોફર હતા, શિક્ષણશાસ્ત્રી, લેખક. પણ આટલું કહેવું પૂરતું નથી. વાંચન વિશે લખવા માટે એમની યોગ્યતા ખરેખર અનોખી હતી. એ ખાલી પ્રોફેસર નહોતા, એ તો પેલી ગ્રેટ બુક્સ મૂવમેન્ટના મુખ્ય પ્રેરક હતા.
ગ્રેટ બુક્સ વાળી મૂવમેન્ટ.
હા, અને એમણે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાના સંપાદક તરીકે પણ કામ કર્યું અને ખાસ તો પેલી ગ્રેટ બુક્સ ઓફ ધ વેસ્ટર્ન વર્લ્ડ શ્રેણી અને એનો અદ્ભુત ઇન્ડેક્સ સિન્ટોપિકોન, એના પર કામ કર્યું હતું.
સિન્ટોપિકોન એ શું છે? બરાબર,
એ મતલબ પશ્ચિમી જગતના જે મહાન વિચારો છે ને, એ બધાને વિષય પ્રમાણે જોડે છે. બહુ મોટું કામ કહેવાય.
વાહ, એટલે આપણે ખાલી વાંચવાની વાતો નથી કરી પણ ખરેખર મહાન વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે આખું જીવન સમર્પિત કર્યું.
કરેક્ટ, બરાબર. અને એમનો મુખ્ય વિચાર એ હતો કે વાંચન કોઈ એવી આરામની પ્રવૃત્તિ નથી, એ તો એક સક્રિય બૌદ્ધિક શિસ્ત માંગી લે છે. એ જાણે મહાન લેખકો સાથેનો સંવાદ છે. અને મહત્વનું એ છે કે એમણે ખાલી થિયરી નહોતી આપી પણ હજારો લોકોને અઘરા પુસ્તકો વાંચતા શીખવવાનો પ્રેક્ટિકલ અનુભવ પણ હતો.
એટલે સિદ્ધાંત અને વ્યવહાર બંનેનો સમન્વય.
અને ચાર્લ્સ વેન ડોરેનનું પણ નામ જોડાયેલું છે ને આ પુસ્તક સાથે.
હા, જે સુધારેલી આવૃત્તિ આવી એમાં ચાર્લ્સ વેન ડોરેન સહલેખક હતા. એમના કારણે પુસ્તક થોડું વધુ સરળ અને સુલભ બન્યું.
સરસ. ટૂંકમાં એવા લેખક જેમણે વાંચનને ખરેખર ઊંડાણથી સમજ્યું અને સમજાવ્યું. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. એ શું કહેવા માંગે છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ બહુ સીધો સાધો છે પણ ક્રાંતિકારી કહી શકાય. એ કહે છે કે સમજ માટે વાંચવું એ ખાલી આંખો ફેરવવાની ક્રિયા નથી.
એ તો એક સક્રિય, ઘણા સ્તરવાળું કૌશલ્ય છે જેને શીખવું પડે, વિકસાવવું પડે. એડલર તો ત્યાં સુધી કહે છે કે મોટાભાગના લોકો છે ને, સ્કૂલ કોલેજ પૂરું કર્યા પછી પણ વાંચનના સૌથી પાયાના સ્તરથી આગળ વધતા જ નથી.
શું વાત કરો છો, આ તો થોડું ચોંકાવનારું કહેવાય. આપણે બધા તો માનીએ કે આપણને વાંચતા આવડે છે.
હા, આપણને અક્ષરો ઓળખતા, વાક્યો વાંચતા આવડે છે. એને એડલર પ્રાથમિક વાંચન કહે છે. પણ આ પુસ્તકનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે વાંચન ખાલી માહિતી ભેગી કરવા માટે નથી.
તો પછી શેના માટે છે?
ખરું વાંચન તો વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવાનું, ઊંડી સમજણ કેળવવાનું અને બૌદ્ધિક વિકાસ કરવાનું સાધન છે. એ પેલી ખોટી માન્યતા તોડે છે કે બધું વાંચન એક સરખું જ હોય.
તો આ પુસ્તક ખરેખર કોના માટે છે? શું એ ખાલી બહુ ભણેલા લોકો માટે જ છે?
ના, જરાય નહીં. આ પુસ્તક તો દરેક વ્યક્તિ માટે છે જે પોતાના વાંચનમાંથી કંઈક વધુ મેળવવા માંગે છે, ભલે એ સ્ટુડન્ટ હોય, કોઈ પ્રોફેશનલ હોય, નિવૃત્ત વ્યક્તિ હોય.
હા,
કે પછી એવી કોઈ વ્યક્તિ હોય જે અઘરા ગણાતા પુસ્તકો જોઈને જ ગભરાઈ જાય છે. ટૂંકમાં, જે કોઈ પોતાના મગજને થોડી કસરત કરાવવા માંગે છે એમના માટે આ છે.
પુસ્તકની ગોઠવણ કઈ રીતે કરી છે લેખકે? કઈ રીતે આગળ વધે છે વાત?
એડલર બહુ જ વ્યવસ્થિત રીતે આગળ વધે છે. પહેલા તો એ સ્પષ્ટ કરે છે કે માહિતી માટે વાંચવું અને સમજવણ માટે વાંચવું એ બેમાં શું ફરક છે. પછી એ વાંચનાના ચાર સ્તરો રજૂ કરે છે. પહેલું પ્રાથમિક એલિમેન્ટરી, બીજું નિરીક્ષણાત્મક ઇન્સ્પેક્શનલ, ત્રીજું વિશ્લેષણાત્મક એનેલિટિકલ અને ચોથું તુલનાત્મક સિન્ટોપિકલ.
ચાર સ્તર?
હા, અને આ ચારેય સ્તર એક પછી એક વધુ ઊંડાણ અને વધુ સક્રિયતા માંગે છે.
અને પુસ્તકમાં સૌથી વધુ ફોકસ કયા સ્તર પર છે?
સૌથી વધુ ભાર એમણે વિશ્લેષણાત્મક વાંચન પર મૂક્યો છે. એ જ ખરી પદ્ધતિ છે કોઈ એક પુસ્તકને બરાબર સમજવાની. પુસ્તક એ પણ સમજાવે છે કે અલગ અલગ પ્રકારના પુસ્તકો હોય ને, જેમ કે વાર્તા, ઇતિહાસ, વિજ્ઞાન, ફિલોસોફી, એના માટે આ પદ્ધતિઓ કેવી રીતે થોડી બદલીને વાપરવી.
ઓ સરસ.
અને છેલ્લે વાત પહોંચે છે તુલનાત્મક વાંચન સુધી, જે વાંચનનું સૌથી ઊંચું શિખર છે.
ચાલો તો હવે આ સ્તરોમાં થોડા ઊંડા ઉતરીએ. પ્રાથમિક વાંચન તો સમજાયું, બેઝિક વાંચતા આવડવું તે, પણ આ બીજું સ્તર નિરીક્ષણાત્મક વાંચન, એ શું છે, એનો શું ફાયદો?
નિરીક્ષણાત્મક વાંચન, ઇન્સ્પેક્શનલ રીડિંગ, ખરેખર બહુ જ કામનું કૌશલ્ય છે, ખાસ કરીને આજકાલ જ્યારે ટાઈમ ઓછો ને માહિતીનો ઢગલો હોય. એના બે ભાગ છે.
બે ભાગ ક્યા ક્યા?
પહેલો છે વ્યવસ્થિત સ્કીમિંગ, અથવા કહો કે પૂર્વ વાંચન. આમાં શું કરવાનું, પુસ્તક હાથમાં લો, એનું ટાઇટલ સબટાઇટલ વાંચો, પછી પેલી વિષય સૂચિ આવે ને એ ધ્યાનથી જુઓ.
હા.
પછી છેલ્લે આપેલી અનુક્રમણિકા ઇન્ડેક્સ પર નજર ફેરવો. પ્રકાશકની નોંધ કે પ્રસ્તાવના હોય તો એ વાંચો, અને જે મુખ્ય પ્રકરણો લાગે એની શરૂઆત અને અંતના ફકરા પર નજર નાખો.
એટલે પુસ્તક ખોલીને સીધું પાના નંબર એકથી ચાલુ નથી કરવાનું, પહેલા જાણે પુસ્તકનો એક ઉપર છલ્લો પરિચય લેવાનો, એક જાતનો એક્સરે પાડવાનો.
બસ બરાબર એ જ. આનો હેતુ એ છે કે પુસ્તક ખરેખર શું કહે છે, એની મુખ્ય દલીલો શું છે, કયા પ્રકારનું પુસ્તક છે, એ બધું ઝડપથી ખબર પડી જાય.
અને બીજો ભાગ?
બીજો ભાગ છે સુપરફિશિયલ વાંચન, એટલે કે પુસ્તકને પહેલી વાર બસ એમ જ ઝડપથી વાંચી જાઓ, ક્યાંય અટકવાનું નહીં. કોઈ અઘરો ભાગ આવે તો ત્યાં બહુ માથું માર્યા વગર આગળ વધી જવાનું.
પણ એમાં તો કદાચ બધું સમજાય નહીં ને?
ના સમજાય, પણ ફાયદો એ છે કે તમને આખા પુસ્તકનો જે ફ્લો છે, જે પ્રવાહ છે, એનો ખ્યાલ આવી જાય, લેખકની મુખ્ય વાત શું છે એ પકડાઈ જાય. આ નિરીક્ષણાત્મક વાંચનથી તમે નક્કી કરી શકો કે આ પુસ્તક પાછળ મારો સમય અને મહેનત આપવા જેવો છે કે નહીં, અને જો આપવો હોય તો પછી એને વધુ ઊંડાણથી, એટલે કે વિશ્લેષણાત્મક રીતે કેવી રીતે વાંચવું એનો પ્લાન બને. ઘણા પુસ્તકો માટે તો આટલું વાંચન પણ પૂરતું હોય છે.
આ તો ખરેખર બહુ જ પ્રેક્ટિકલ વાત છે, ખાસ કરીને જ્યારે બહુ બધા રિપોર્ટ્સ કે પુસ્તકો જોવાના હોય. હવે આવીએ વિશ્લેષણાત્મક વાંચન પર. પુસ્તકનો મોટો હિસ્સો આના પર છે, આટલું મહત્વ કેમ આપ્યું છે એડલરે આને?
કારણ કે વિશ્લેષણાત્મક વાચન, એનાલિટિકલ રીડિંગ જ એ સ્તર છે જ્યાં તમે ખરેખર પુસ્તક સાથે, મતલબ વાતચીત કરો છો, એને ઊંડાણપૂર્વક સમજો છો. આ એવું છે જાણે પુસ્તકને બરાબર ચાવવું.
ચાવવું?
હા. એડલર આના માટે અમુક નિયમો આપે છે, એને આપણે સહેલાઈથી ત્રણ મુખ્ય તબક્કામાં સમજી શકીએ.
ત્રણ તબક્કા કયા છે?
પહેલો તબક્કો છે પુસ્તક શેના વિશે છે એ બરાબર સમજવું. આના માટે ચાર કામ કરવાના. એક, પહેલા તો પુસ્તક કયા પ્રકારનું છે એ નક્કી કરો. વાર્તા છે, વિજ્ઞાન છે, ઇતિહાસ છે, સૈદ્ધાંતિક છે કે પ્રેક્ટિકલ. બે, પછી એક કે બે વાક્યમાં કહો કે આખું પુસ્તક મૂળ શું કહેવા માંગે છે, એનું મુખ્ય થીમ શું છે. ત્રીજું, પુસ્તકના મુખ્ય ભાગો કયા છે એની એક રૂપરેખા બનાવો. લેખકે પોતાની વાત કેવી રીતે ગોઠવી છે, એનો તાર્કિક ક્રમ શું છે. અને ચોથું, એ શોધો કે લેખક કઈ સમસ્યા કે કયા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ઓકે, આ તો જાણે પુસ્તકનું આખું સ્ટ્રક્ચર, એનું માળખું સમજવા જેવું થયું, જેમ કોઈ બિલ્ડિંગનો પ્લાન જોઈએ ને એવું.
બરાબર એ જ. એકવાર આ માળખું સમજાઈ જાય પછી બીજો તબક્કો આવે, લેખક જે કહેવા માંગે છે એનું અર્થઘટન કરવું. અહીં પણ ચાર મુખ્ય નિયમો છે, પણ એનો સાર શું છે? એક, લેખકના જે મુખ્ય શબ્દો છે, કીવર્ડ્સ, એ ઓળખો અને સમજો કે લેખક એ શબ્દ કયા અર્થમાં વાપરી રહ્યા છે. બે, લેખકના મુખ્ય વિધાનો, એટલે કે એમના મુખ્ય દાવાઓ, પ્રોપોઝિશન્સ, એ શોધો. ત્રણ, એ દાવાઓ માટે લેખક કઈ દલીલો આપે છે એને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો, એમના કારણો અને પુરાવા શું છે. ચાર, અને છેલ્લે, નક્કી કરો કે લેખકે કઈ સમસ્યાઓ હલ કરી અને કઈ હજુ બાકી રહી ગઈ છે.
આ થોડું અઘરું નથી લાગતું? મુખ્ય શબ્દો કે દલીલો કેવી રીતે પકડવી?
એડલર એના માટે પણ રસ્તા બતાવે છે. જેમ કે જે શબ્દો લેખક માટે બહુ મહત્વના હોય એ ઘણીવાર રિપીટ થતા હોય અથવા લેખક પોતે જેનો અર્થ સ્પષ્ટ કરતા હોય. દલીલો ઘણીવાર કારણ કે, માટે, આથી જેવા શબ્દોથી જોડાયેલી હોય છે. આ તબક્કે તમારે લેખક સાથે સહમત થવાની જરૂર નથી હો. ખાલી એ શું કહેવા માંગે છે એ જ સમજવાનું છે, જાણે આપણે લેખકના મનમાં ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
સમજાયો. લેખકનો પક્ષ સમજવાનો પ્રયત્ન કરવાનો. અને ત્રીજો તબક્કો?
ત્રીજો અને છેલ્લો તબક્કો છે પુસ્તકનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવું. અને અહીં એડલર બૌદ્ધિક શિષ્ટાચાર, ઇન્ટેલેક્ચ્યુઅલ એટિકેટ પર બહુ જ ભાર મૂકે છે.
બૌદ્ધિક શિષ્ટાચાર એટલે?
એટલે કે એના પણ નિયમો છે. જેમ કે એક સૌથી મહત્વનો નિયમ, નિયમ 9, જ્યાં સુધી તમે પુસ્તકને બરાબર સમજી ન લો ત્યાં સુધી એની ટીકા કે પ્રશંસા કે કોઈપણ જાતનું મૂલ્યાંકન શરૂ જ ન કરો. સમજ્યા વગર હા કે ના કહેવાનો કોઈ મતલબ નથી. બીજું, જો તમે અસંમત થાઓ તો દલીલબાજી કરવા ખાતર નહીં પણ તર્ક અને કારણો આપીને અસંમતિ દર્શાવો. ત્રીજું, તમારો જે પણ નિર્ણય હોય, સારો કે ખરાબ, એને ખાલી મને આવું લાગે છે એમ કહીને નહીં પણ તાર્કિક આધારો સાથે રજૂ કરો.
અને ટીકા કરવાના કયા આધારો હોઈ શકે? એમને એમ તો ટીકા ન કરાય ને?
ના, બિલકુલ નહીં. એડલર એના માટે 4 મુખ્ય આધાર આપે છે. તમે કહી શકો કે લેખક અજાણ છે, એટલે કે એમની પાસે જરૂરી માહિતી નથી. ગેરમાહિત છે, એટલે કે એમની માહિતી ખોટી છે. અતાર્કિક છે, એટલે કે એમની દલીલમાં જ કંઈક ગડબડ છે અથવા એમનું વિશ્લેષણ અધૂરું છે.
પણ
આમાંથી કંઈ પણ કહેતા પહેલાં તમારે 100% ખાતરી કરવી પડે કે તમે પોતે લેખકને બરાબર સમજ્યા છો.
વાહ, આ તો આખી વાંચવાની પ્રક્રિયાને કેટલી ગંભીર અને જવાબદાર બનાવી દે છે. આ તો થયું વિશ્લેષણાત્મક વાંચન. હવે પેલું ચોથું સ્તર, તુલનાત્મક વાંચન, એ શું છે ટૂંકમાં?
તુલનાત્મક વાંચન, સિન્ટોપિકલ રીડિંગ, એ વાંચનનું સૌથી ઊંચું શિખર છે. અહીં તમે કોઈ એક પુસ્તક નથી વાંચતા પણ એક જ વિષય પર લખાયેલા ઘણા બધા પુસ્તકો એક સાથે વાંચો છો.
ઓહ, એક વિષય પર ઘણા પુસ્તકો?
હા, અહીં તમારો હેતુ કોઈ એક લેખકને સમજવાનો નથી રહેતો પણ એ આખા વિષયને જુદા જુદા એંગલથી, જુદા જુદા દૃષ્ટિકોણથી સમજવાનો હોય છે. આના માટે તમારે બધા લેખકોને લાગુ પડે એવું એક કોમન માળખું અને શબ્દાવલી જાતે બનાવવી પડે અને પછી જોવાનું કે આ બધા લેખકો વચ્ચે કયા મુદ્દા પર સંમતિ છે, કયા પર અસંમતિ છે, જાણે એમની વચ્ચે કોઈ ચર્ચા ચાલી રહી હોય.
આ તો બહુ જ મહેનત માંગેલી એવું લાગે છે.
હા, આ સૌથી વધુ મહેનતવાળું છે પણ સૌથી વધુ શીખવા પણ આમાંથી જ મળે છે. વિષયની ઊંડી અને બહુપક્ષીય સમજણ આનાથી જ આવે.
આખી વાત ખરેખર બહુ વિચારવા જેવી છે. તો આ પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશા આપણે સાથે લઈ જવા જોઈએ?
મારા ખ્યાલથી 3-4 મુખ્ય સંદેશા છે. પહેલો અને સૌથી અગત્યનો, વાંચન એ એક સક્રિય કૌશલ્ય છે. એ કોઈ આરામની નિષ્ક્રિય પ્રવૃત્તિ નથી. એમાં મહેનત લાગે, ધ્યાન આપવું પડે, શિસ્ત રાખવી પડે. આપણે ખાલી આંખો નથી ફેરવવાની, મગજ પણ ચલાવવાનું છે.
બરોબર. બીજો સંદેશ જે મને બહુ ગમ્યો, માહિતી અને સમજણ વચ્ચેનો ફરક. આજકાલ માહિતી તો બહુ સહેલાઈથી મળી જાય છે ગમે ત્યાંથી, પણ સાચી સમજણ એ તો ઊંડાણપૂર્વક વાંચીને, વિચારીને જ આવે.
સાચી વાત. ગૂગલ તમને ફેક્ટ્સ આપી દેશે પણ વિઝડમ, શાણપણ એ તો પુસ્તકો સાથેની એ મથામણમાંથી જ મળે છે.
ત્રીજો મહત્વનો મુદ્દો કયો?
ત્રીજો છે પેલો બૌદ્ધિક શિષ્ટાચાર અને નમ્રતા. કોઈના વિચારોને, કોઈની વાતને નકારતા પહેલા એને પૂરેપૂરી સમજવાની કોશિશ કરવી. આ ખાલી પુસ્તકો માટે નહીં, જીવનમાં પણ બહુ જરૂરી છે ને?
હા, ચોક્કસ, રોજના વ્યવહારમાં પણ.
અને ચોથો મુદ્દો એ લઈ શકાય કે સારું વાંચન એ સારા વિચારવાનો પાયો છે. જો આપણે સારી રીતે વાંચતા શીખીએ તો આપણી વિચારવાની અને દુનિયાને સમજવાની ક્ષમતા આપોઆપ સુધરે છે.
બિલકુલ, આ કળા આપણને સ્વતંત્ર રીતે વિચારતા શીખવે છે. કોઈના કહેવામાં આવી જવાને બદલે પોતાના તર્કબદ્ધ નિર્ણયો લેતા શીખવે છે.
પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. હા, ચોક્કસ. જેમ કે એક વિચાર છે, મહત્વ એ નથી કે તમે કેટલા પુસ્તકોમાંથી પસાર થાવ છો, પણ કેટલા પુસ્તકો તમારામાંથી પસાર થાય છે.
વાહ, સરસ વાત છે.
એટલે કે ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી જુઓ. સો પુસ્તકો ઉપર છલ્લા વાંચવા કરતાં એક પુસ્તક બરાબર સમજીને વાંચવું વધુ સારું.
અને બીજો એક જે મને બહુ સ્પર્શી ગયો, સારા પુસ્તકો પ્રયત્નોની માંગ કરે છે, તે તમારા સ્તર સુધી નીચે નહીં આવે. આ બહુ મહત્વનું છે.
હા, એનો અર્થ એ કે જે પુસ્તકો આપણને થોડા અઘરા લાગે છે, જે આપણને પડકારે છે, એ જ આપણો વિકાસ કરે છે. આપણે આપણી સમજણનું લેવલ ઊંચું લઈ જવું પડે, પુસ્તક નીચે નહીં આવે આપણી સગવડ માટે.
અને પેલી વાત પણ, જો તમે વ્યક્ત કરી શકતા નથી તો તમે જાણતા નથી. આ પણ જબરદસ્ત છે.
બરાબર. જો તમે કોઈ વિચારને પોતાના શબ્દોમાં સ્પષ્ટ રીતે સમજાવી ના શકો તો કદાચ તમે પોતે જ એને પૂરો સમજ્યા નથી. એટલે જ તો વાંચ્યા પછી એનો સાર લખવો કે કોઈને એના વિશે વાત કરવી એ સમજણને પાક્કી કરવાની બહુ સારી રીત છે.
આ બધા સિદ્ધાંતો સાંભળવામાં તો બહુ સારા લાગે છે, પણ આપણી રોજિંદી જિંદગીમાં પ્રેક્ટિકલી આનો શું ઉપયોગ?
અરે, ઘણો ઉપયોગ છે. દાખલા તરીકે, તમારા કામકાજની જગ્યાએ કોઈ અગત્યનો રિપોર્ટ વાંચવાનો હોય, કોઈ પ્રોજેક્ટનું પ્રપોઝલ સમજવાનું હોય, કે પછી કોઈ ટેકનિકલ મેન્યુઅલ હોય, ત્યાં જો તમે આ નિરીક્ષણાત્મક અને વિશ્લેષણાત્મક વાંચનની ટેકનિક વાપરો તો તમે ફટાફટ અને વધુ ચોકસાઈથી સમજી શકો મુખ્ય મુદ્દા શું છે, ક્યાં ધ્યાન આપવાની જરૂર છે, ક્યાં કોઈ સમસ્યા હોઈ શકે છે, એ બધું પકડાઈ જાય.
એટલે મીટિંગમાં જઈએ ત્યારે વધુ સારી તૈયારી સાથે જઈ શકીએ.
ચોક્કસ. અને સ્ટુડન્ટ્સ માટે તો આ પદ્ધતિઓ જાણે વરદાન જેવી છે. ટેક્સ્ટબુકને ખાલી ગોખવાને બદલે એને સમજવા માટે, પરીક્ષા પહેલાં ઝડપથી રિવિઝન કરવા માટે, નિરીક્ષણાત્મક વાંચન અને કોઈ અઘરો વિષય હોય તો એને સમજવા વિશ્લેષણાત્મક વાંચન બહુ જ કામ આવે.
અને પર્સનલ લાઈફમાં આપણા પોતાના માટે
ત્યાં પણ એટલું જ ઉપયોગી. જેમ કે આપણે સમાચાર વાંચીએ છીએ, સોશિયલ મીડિયા પર કંઈક જોઈએ છીએ, કે પછી કોઈ સેલ્ફ હેલ્પ બુક વાંચીએ, આ બધે જ આ સિદ્ધાંતો કામ લાગે.
કઈ રીતે?
તમે સવાલ પૂછી શકો, આ લખનાર શું કહે છે, એના દાવા પાછળ પુરાવા શું છે, એમની દલીલ લોજિકલ છે, કોઈ પૂર્વગ્રહ દેખાય છે. આનાથી આપણે કોઈની પણ વાતમાં સહેલાઈથી આવી જતા બચી જઈએ છીએ, વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ, વધુ જાગૃત નાગરિક બની શકીએ છીએ.
સાચી વાત છે. તો આ બધી ચર્ચા પછી તમારા મનમાં આ પુસ્તકમાંથી મુખ્ય કઈ શીખ રહી ગઈ?
મારા માટે સૌથી મોટી શીખ એ છે કે વાંચન એ કોઈ એવી જન્મજાત આવડત નથી કે જે અમુક લોકોમાં જ હોય. એ એક કૌશલ્ય છે જેને કોઈ પણ શીખી શકે છે, ડેવલપ કરી શકે છે. અને આ કૌશલ્ય કેળવવું એટલે આપણા મગજને તેજ કરવો. સારું વાંચન આપણને સારું વિચારનાર બનાવે છે, બસ.
અને મારા માટે એ વિચાર કે પુસ્તકો આપણા ધીરજવાન શિક્ષકો જેવા છે, એ હંમેશા આપણી પાસે હાજર છે, પણ એમની પાસેથી શીખવા માટે આપણે સામેથી પ્રયત્ન કરવો પડે, સક્રિય બનવો પડે. આ પુસ્તક એ પ્રયત્ન કેવી રીતે કરવો એની જાણે ચાવી આપે છે. અને પેલી વાત કે વાંચનાની કળા આપણને ભૂતકાળના મહાન દિમાગો સાથે સીધો સંવાદ કરવાની તક આપે છે, એ ખરેખર અદ્ભુત છે.
સાચી વાત. સારી રીતે વાંચતા શીખવું એ ખરેખર તો સારી રીતે વિચારતા અને સારી રીતે જીવતા શીખવા બરાબર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક્ટ્રા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.